એકત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણે ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે આપણી દુનિયાને જોવાની નજર બદલી શકે છે. પુસ્તક છે વેક્લાઉ સ્મિલનું હાઉ ધ વર્લ્ડ રિયલી વર્ક્સ, એટલે કે દુનિયા ખરેખર ચાલે છે કેવી રીતે.
હા, અને આ પુસ્તક છે ને એ આજે સમજવું બહુ જ જરૂરી છે. આપણને બધાને એમ લાગે છે કે આપણે કોઈક ડિજિટલ યુગમાં છીએ, બધું જ ઓનલાઈન, બધું જ હવામાં.
હા બરાબર, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, એવું બધું.
પણ સ્મિલ કહે છે, થોબો, આ બધી ચમકદમકની નીચે જુઓ. આપણી આખી સભ્યતાનો જે અસલી પાયો છે ને એ તો હજુ પણ ભારેખમ ભૌતિક વસ્તુઓનો જ બનેલો છે. લોખંડ, સિમેન્ટ, પ્લાસ્ટિક, અને આ બધું બનાવવા માટે જોઈએ પુષ્કળ ઉર્જા.
ઓ, એટલે આપણે જે સમજીએ છીએ અને જે હકીકત છે એમાં મોટો તફાવત છે.
બિલકુલ, એક મોટો ગેપ.
તો આજે આપણે આ જ ગેપને સમજવાનો પ્રયત્ન કરીશું સ્મિલના પુસ્તકના આધારે. આ દુનિયાના જે કહેવાતા ચાર મુખ્ય આધારસ્તંભ છે એ કયા છે, અને આપણું ભવિષ્ય, જેમ કે ગ્રીન એનર્જી કે ક્લાઇમેટ ચેન્જ, એના પર આની શું અસર પડશે એની ચર્ચા કરીશું. ચાલો શરૂ કરીએ.
ચોક્કસ. પહેલા લેખક વિશે બે શબ્દો કહી દઉં. વેક્લાઉ સ્મિલ, તેઓ ચેક કેનેડિયન વૈજ્ઞાનિક છે અને સાથે નીતિ વિશ્લેષક પણ. યુનિવર્સિટી ઓફ મેનિટોબામાં પ્રોફેસર એમિરિટસ છે. એમનું કામ તો જુઓ, ઉર્જા, પર્યાવરણ, ખોરાક, ટેકનોલોજી, અર્થતંત્ર, કેટલા બધા વિષયો પર.
હા, મેં પણ વાંચ્યું કે 40થી વધુ પુસ્તકો લખ્યા છે એમણે અને સેંકડો રિસર્ચ પેપર, આટલું બધું અલગ અલગ ક્ષેત્રોમાં. એમની કોઈ ખાસ વાત શું અલગ છે એમનામાં?
એમની સૌથી મોટી એમ કહી શકાય કે યુએસપી એ છે એમનો આંકડાઓ પરનો ભાર, અને બીજું આંતરશાખાકીય અભિગમ. એ કોઈ એક વિષયના ખાલી નિષ્ણાત નથી, પણ અલગ અલગ વિષયોના તથ્યો અને આંકડા ભેગા કરીને એક મોટી સાચી તસવીર બતાવે છે. અને કોઈ જાતનો પ્રચાર નહીં. મતલબ કે ટેકનોલોજી બધું બરાબર કરી દેશે એવો અતિ આશાવાદ પણ નહીં, અને દુનિયા ખતમ થઈ જવાની છે એવો નિરાશાવાદ પણ નહીં. ફક્ત તથ્યો, ફક્ત આંકડા, ભૌતિક વાસ્તવિકતા શું છે એ જ.
એટલે જ બિલ ગેટ્સ જેવા લોકો પણ એમને વાંચે છે, ખરું ને, વાસ્તવિકતા સમજવા માટે.
હા બરાબર. સ્મિલનું મુખ્ય ફોકસ છે ન્યુમરસી, એટલે કે આંકડાકીય સમજ. વસ્તુઓ ખરેખર કેટલી મોટી છે, કેટલી ઉર્જા વાપરે છે, આ સમજવું બહુ જરૂરી છે.
રસપ્રદ. ટૂંકમાં હાઇપ નહીં, હકીકત. તો આ પુસ્તકનો મૂળ વિચાર શું છે? સ્મિલ શું કહેવા માંગે છે? દુનિયા ખરેખર ચાલે છે કેવી રીતે?
પુસ્તકનો જે મુખ્ય તર્ક છે ને એ બહુ સીધો છે, પણ કદાચ થોડો ચોંકાવનારો. એ કહે છે કે આપણી આધુનિક દુનિયા જે આપણને ડિજિટલ લાગે છે એનો પાયો આજે પણ ચાર મુખ્ય ભૌતિક સામગ્રીઓ પર ટકેલો છે.
ચાર સામગ્રીઓ કઈ કઈ?
એમોનિયા, જે ખેતી માટેના ખાતરમાં વપરાય, પછી સ્ટીલ, સિમેન્ટ અને પ્લાસ્ટિક. અને આ ચારે બનાવવા માટે મોટાભાગે અશ્મિભૂત ઈંધણ, એટલે કે કોલસો, તેલ, ગેસ વગર ચાલે જ નહીં.
ઓ,
સ્મિલ કહે છે કે આપણે આ જે મૂળભૂત નિર્ભરતા છે ને એના વિશે જાણે અજાણ થઈ ગયા છીએ. આપણને એમ લાગે કે બધું ક્લાઉડમાં છે, પણ હકીકતમાં આપણે કોન્ક્રીટ, સ્ટીલ અને પ્લાસ્ટિકની દુનિયામાં જીવીએ છીએ, અને એ દુનિયા ચાલે છે અશ્મિભૂત ઈંધણથી.
એટલે ભવિષ્યની મોટી વાતો, જેમ કે ગ્રીન એનર્જીમાં જવું છે, એ બધું કરતા પહેલા અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એ સમજવું પડે.
બિલકુલ. પુસ્તક એ જ સલાલ પૂછે છે, આ ચાર પાયા અને અશ્મિભૂત ઈંધણ પર આપણી નિર્ભરતા ખરેખર કેટલી હદે છે, અને આ હકીકત આપણા ભવિષ્યના પ્રયાસો, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અને સ્વચ્છ ઉર્જા તરફ જવાના, એના પર કેવી મર્યાદાઓ મૂકે છે.
એટલે ડરાવવાની વાત નથી, પણ જાગૃત કરવાની વાત છે.
હા બરાબર, વાસ્તવિકતાનું ભાન કરાવવાની વાત છે, જેથી આપણે જે પણ નિર્ણયો લઈએ એ વધુ જાણકારી સાથે લઈ શકીએ. એ આપણને દોરી જાય છે તર્કસંગત આશાવાદ તરફ. સમસ્યા સ્વીકારો અને પછી વાસ્તવિક ઉકેલ શોધો.
ચાલો તો આ મુદ્દાઓને જરા ઊંડાણથી જોઈએ. ઊર્જાથી શરૂઆત કરીએ. પુસ્તક શું કહે છે ઊર્જા વિશે?
સ્મિલ ઊર્જાને તો સભ્યતાનું સાર્વત્રિક ચલણ ગણાવે છે. ઇતિહાસ જુઓ, આપણે સ્નાયુઓની તાકાતથી શરૂ કર્યું, પછી લાકડા બાળ્યા, પછી કોલસો, તેલ, ગેસ.
હા,
પણ અહીં મહત્વની વાત એ છે કે આ જે ઊર્જાના સ્ત્રોત બદલાયા છે, જેને આપણે એનર્જી ટ્રાન્ઝિશન કહીએ, એ ક્યારે ઝડપી નથી હોતા,
કેટલા ધીમા હોય છે. આપણે તો આજકાલ બહુ ઝડપી બદલાવની વાતો સાંભળીએ છે, સોલાર, વિન્ડ.
સ્મિલ આંકડા આપીને સમજાવે છે કે આ બદલાવ દાયકાઓ નહીં પણ પેઢીઓ લે છે, ક્યારેક તો સદીઓ. દાખલા તરીકે લાકડાની જગ્યાએ કોલસો મુખ્ય ઊર્જા સ્ત્રોત બને એમાં ઘણા દેશોને 100 વર્ષથી વધુ લાગ્યા હતા.
100 વર્ષ?
હા, અને એમ જ તેલ અને ગેસને મુખ્ય બનતા પણ દાયકાઓ લાગી ગયા. એટલે જ્યારે આપણે નવીનીકરણીય ઊર્જાથી એકદમ ઝડપી બદલાવની આશા રાખીએ, ત્યારે આ એટલે જ ધ્યાનમાં રાખવો જરૂરી છે.
તો પછી આ કોલસો, તેલ, ગેસ આજે પણ આટલા વપરાય છે એનું કારણ શું? ખાલી જૂની ટેવ?
ના ના, એના નક્કર ભૌતિક કારણો છે, મુખ્યત્વે 3. એક તો એમની ઊર્જા ઘનતા, એટલે કે ઓછા વજનમાં કે ઓછી જગ્યામાં ઘણી વધારે ઊર્જા હોય છે. બીજું, એમને સ્ટોર કરવા અને લાવવા લઈ જવા સહેલા છે. અને ત્રીજું, એમનો ERROI, એટલે કે એનર્જી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એમને કાઢવા માટે જેટલી ઊર્જા વાપરવી પડે એના કરતાં ઘણી વધારે ઊર્જા એમાંથી પાછી મળે છે, એટલે જ એ આટલા સફળ રહ્યા છે.
તો પછી સોલાર અને વિન્ડ જેવા નવા સ્ત્રોતો સામે શું પડકારો છે? સ્મિલ એના વિશે શું કહે છે?
સ્મિલ એમનું મહત્વ સ્વીકારે છે, જરાય ના નથી પાડતા, પણ વાસ્તવિક પડકારો પણ ગણાવે છે. પહેલો છે સ્કેલ, મતલબ કે આપણી દુનિયાની ઊર્જાની જરૂરિયાત એટલી બધી છે કે એને પહોંચી વળવા માટે અબજો ટન સ્ટીલ, સિમેન્ટ, પ્લાસ્ટિક વગેરે જોઈએ સોલાર પેનલ અને પવનચક્કીઓ બનાવવા માટે. અને આ બધું બનાવવામાં પાછી ઊર્જા તો વપરાય જ ને.
હા, એ તો ખરો.
બીજો પડકાર છે એમની અનિયમિતતા. સૂરજ રાત્રે ના હોય, પવન કાયમ ના હોય, એટલે મોટા પાયે ઊર્જા સ્ટોર કરવી પડે બેટરીમાં કે બીજી ક્યાંક. અને એ ટેકનોલોજી હજુ મોંઘી છે, અને એના માટે પણ પાછી સામગ્રીઓ તો જોઈએ જ. સ્મિલનો મુદ્દો એ છે કે બદલાવ શક્ય છે, પણ આપણે ધારીએ છીએ એના કરતાં એ ધીમો, વધુ ખર્ચાળ અને વધુ જટિલ હશે. ઊર્જા પછી સ્મિલ આવે છે ખોરાક પર, અને અહીં એમનો પેલો સૌથી ચોંકાવનારો દાવો છે, આપણે અશ્મિભૂત ઈંધણ ખાઈ રહ્યા છીએ.
એક મિનિટ, શું કહ્યું? અશ્મિભૂત ઈંધણ ખાઈ રહ્યા છીએ? આ કેવી રીતે બને?
હા, સાંભળવામાં અજીબ લાગે, પણ એમનો કહેવાનો મતલબ એ છે કે આજની જે ખેતી છે, જે દુનિયાના લગભગ 8 અબજ લોકોને જમાડે છે, એ મોટા પાયે અશ્મિભૂત ઈંધણ પર જ ચાલે છે. જુઓ, પૃથ્વી કુદરતી રીતે જેટલો નાઇટ્રોજન પેદા કરે છે ને, એનાથી માંડ 3 થી 4 અબજ લોકોનું પેટ ભરાય.
બાકીના 4 અબજ?
બાકીના લગભગ 4 અબજ લોકોનું પોષણ શક્ય બન્યું છે કૃત્રિમ નાઇટ્રોજન ખાતરને લીધે.
અચ્છા, અને એ ખાતરનું અશ્મિભૂત ઈંધણ સાથે શું લેવા દેવા?
આ ખાતરનો મુખ્ય ઘટક છે એમોનિયા. એ બને છે હેબર બોશ નામની ફેક્ટરી પ્રોસેસથી. એમાં હવામાંથી નાઇટ્રોજન લેવાય, પણ એને અમોનિયા બનાવવા માટે જોઈએ હાઇડ્રોજન. અને આજની તારીખમાં દુનિયાનો મોટાભાગનો હાઇડ્રોજન બને છે કુદરતી ગેસ, એટલે કે મિથેનમાંથી, જે શું છે? અશ્મિભૂત ઈંધણ.
ઓ માય ગોડ!
એટલે સીધો સંબંધ છે,
એકદમ સીધો.
આપણી થાળીમાં જે રોટલી કે ભાત આવે છે, એ મોટાભાગે કુદરતી ગેસના કારણે શક્ય બન્યું છે. અને આ તો ખાલી ખાતરની વાત થઈ, પછી ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ, સિંચાઈના પંપ માટે વીજળી, જે પાછી ઘણીવાર કોલસા કે ગેસથી બને, અને અનાજને ખેતરથી આપણા સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ, આ બધું જ અશ્મિભૂત ઈંધણ પર નિર્ભર છે.
ખરેખર આંખ ખોલી નાખે એવી વાત છે. આપણે ઓર્ગેનિક ને લોકલ ફૂડની બધી વાતો કરીએ, પણ વૈશ્વિક સ્તરે વાસ્તવિકતા આ છે. હવે પેલા 4 આધારસ્તંભો પર આવીએ. એમોનિયા, સ્ટીલ, સિમેન્ટ અને પ્લાસ્ટિક.
હા, સ્મિલ આ 4ને આધુનિક દુનિયાના પાયાના પથ્થર ગણાવે છે. એમોનિયાની વાત તો થઈ ગઈ, અડધી દુનિયાનું પેટ ભરવા માટે જરૂરી ખાતર.
પછી સ્ટીલ, એ કેટલું મહત્વનું? આપણે જોઈએ તો છે બધે.
સ્ટીલ વગર તો કશું જ નહીં. આપણી બિલ્ડિંગો, પુલ, રેલવેના પાટા, ગાડીઓ, જહાજો, મશીનો, બધું જ સ્ટીલ. અને સ્ટીલ બનાવવાની જે મુખ્ય પ્રોસેસ છે BFBOF, એમાં કોલસો અનિવાર્ય છે. ખાલી ગરમી માટે નહીં, પણ લોખંડમાંથી ઓક્સિજન કાઢવા માટે, કેમિકલ રિએક્શન માટે પણ. એટલે જ સ્ટીલ ઉદ્યોગ દુનિયાના લગભગ 8% કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબદાર છે.
8% ખાલી સ્ટીલ? અને સિમેન્ટ, એ તો આપણે રોજ જોઈએ છે, પણ ક્યારે વિચાર્યું નથી.
સિમેન્ટ એટલે કોન્ક્રીટનો મુખ્ય ભાગ. અને કોન્ક્રીટ છે ને, એ પાણી પછી દુનિયામાં સૌથી વધુ વપરાતી વસ્તુ છે. દર વર્ષે અબજો ટન કોન્ક્રીટ બને છે અને વપરાય છે. સિમેન્ટ બનાવવામાં ભયંકર ઊર્જા વપરાય, કારણ કે ચૂનાના પથ્થરને ખૂબ ગરમ કરવો પડે અને એ પ્રક્રિયામાં સીધો જ CO2 છૂટો પડે છે. સિમેન્ટ ઉદ્યોગ પણ વૈશ્વિક CO2 ઉત્સર્જનમાં લગભગ 7-8% હિસ્સો ધરાવે છે.
બાપરે, સ્ટીલ અને સિમેન્ટ મળીને જ 15-16%, અને છેલ્લું પ્લાસ્ટિક, એના વગર તો હવે જીવન શક્ય જ નથી લાગતું.
બરાબર. પેકેજિંગથી લઈને કપડાં, પાઇપ, ઇલેક્ટ્રોનિક્સ, મેડિકલ સાધનો, ક્યાં નથી પ્લાસ્ટિક. એ હલકું, સસ્તું, ટકાઉ, બહુ કામનું છે. પણ એ બને છે શેમાંથી? હાઇડ્રોકાર્બનમાંથી, એટલે કે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસમાંથી, ફરી પાછું અશ્મિભૂત ઇંધણ. અને આ ચારે સામગ્રીઓનું ઉત્પાદન કેટલું થાય છે ખબર છે? કરોડો નહીં, અબજો ટનમાં દર વર્ષે.
સ્મિલ ભાર દઈને કહે છે કે આટલા મોટા પાયે આ ચારેના કોઈ વાસ્તવિક સક્ષમ વિકલ્પ અત્યારે આપણી પાસે નથી, અને એમના ઉત્પાદનમાંથી જે કાર્બન નીકળે છે એ ઘટાડવો એ ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનો સૌથી મોટો પડકાર છે.
અને આ બધી વસ્તુઓ, ઊર્જા, સામગ્રી આખી દુનિયામાં ફરે છે, એટલે અહીં વૈશ્વિકરણની વાત આવે ખરું ને?
હા, અને સ્મિલ વૈશ્વિકરણને ખાલી પૈસા કે કલ્ચરની લેવડ દેવડ તરીકે નથી જોતા, એને મૂળભૂત રીતે એક ભૌતિક ઘટના ગણે છે. આટલી બધી વસ્તુઓ દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે કેવી રીતે પહોંચે છે? મોટા મોટા કન્ટેનર જહાજો, ટેન્કરો, બલ્ક કેરિયર્સ દ્વારા.
અબજો ટન અનાજ, તેલ, કોલસો, કાચો માલ, તૈયાર માલ બધું દરિયાઈ માર્ગે ફરે છે, અને એ પણ ખૂબ સસ્તા દરે.
અને આ મોટા જહાજો પણ ચાલે તો અશ્મિભૂત ઇંધણથી જ ને?
મોટાભાગે હા. એ લોકો હેવી ફ્યુઅલ ઓઇલ વાપરે છે, જે સસ્તું હોય પણ પ્રદૂષણ ફેલાવે. આના લીધે આપણી સપ્લાય ચેઇન, એટલે કે માલ પહોંચાડવાની વ્યવસ્થા ખૂબ કાર્યક્ષમ બની છે, પણ સાથે સાથે ખૂબ નાજુક પણ બની ગઈ છે.
પેલું સુએઝ કેનાલવાળું ઉદાહરણ યાદ છે? એક જહાજ ફસાયું ને આખી દુનિયા અટકી ગઈ.
બસ એ જ. એ બતાવે છે કે આપણી આખી દુનિયા કેટલી ભૌતિક રીતે જોડાયેલી છે અને કેટલી હદે અશ્મિભૂત ઇંધણ પર આધાર રાખે છે. સ્મિલ, ક્લાઇમેટ ચેન્જ સિવાયના બીજા જોખમો, જેમ કે કોઈ મોટી બીમારી ફેલાય કે જ્વાળામુખી ફાટે, એના તરફ પણ ધ્યાન દોરે છે. કહે છે કે આપણી સિસ્ટમ જેટલી જટિલ એટલી જ નબળી પણ છે.
અચ્છા, આટલી બધી વાતચીત પછી જો મુખ્ય વિચારો તારવવા હોય જે આપણે યાદ રાખવા જેવા છે, તો એ કયા કયા ગણાય?
મને લાગે છે કે 3-4 મુદ્દા ખાસ છે. પહેલો અને સૌથી અગત્યનો, ભૌતિક જગતની વાસ્તવિકતા સ્વીકારો. આપણે ગમે તેટલા ડિજિટલ થઈ જઈએ, આપણું જીવન તો કોન્ક્રીટ, સ્ટીલ, પ્લાસ્ટિક અને એમોનિયા પર જ ટકેલું છે, અને એ બધું બનાવવા માટે ઊર્જા જોઈએ જ.
હા, આ વાત આપણા દેશ માટે તો ખૂબ જ લાગુ પડે છે. આપણે ત્યાં કેટલું બધું બાંધકામ ચાલી રહ્યું છે, રસ્તા, પોલ, મકાનો. બીજો મુખ્ય સંદેશ.
બીજો, અશ્મિભૂત ઇંધણ આપણી રગોમાં વહે છે, ખાલી ગાડી ચલાવવા કે વીજળી માટે નહીં. આપણે જે ખાઈએ છીએ, પહેરીએ છીએ, વાપરીએ છીએ, એ બધાના મૂળમાં ક્યાંક ને ક્યાંક એ છે જ. એટલે એનાથી છૂટવું એ ખાલી સોલાર પેનલ લગાવી દેવા જેટલું સહેલું નથી.
એટલે જ્યારે પેટ્રોલ મોંઘું થાય ત્યારે આપણને અસર થાય, પણ ખાતર મોંઘું થાય એની અસર છેવટે આપણી થાળી પર આવે એ આપણે નથી વિચારતા. ત્રીજો મુદ્દો.
ત્રીજો છે વિશાળ સ્કેલનું મહત્ત્વ અથવા પડકાર. આપણે વસ્તુઓ ટનમાં નહીં, અબજો ટનમાં વાપરીએ છે. આટલા મોટા પાયે કોઈપણ સિસ્ટમ બદલવી, ભલે એ ઊર્જાની હોય કે સામગ્રીની, એ બહુ જ મુશ્કેલ, ધીમી અને ખર્ચાળ પ્રક્રિયા છે. એટલે કોઈપણ ઉકેલની વાત થાય ત્યારે પૂછવું પડે, શું આ સ્કેલ પર શક્ય છે?
અને ચોથો, જે મને બહુ મહત્ત્વનો લાગ્યો, એ છે આંકડાકીય સમજ અને વાસ્તવિકતા પર વાર. સ્મિલ કહે છે, લાગણી કે વિચારધારા બાજુ પર રાખો, પહેલાં આંકડા જુઓ, પૂછો કેટલું, કેવી રીતે, કેટલી ઊર્જા લાગશે, કઈ સામગ્રી જોઈશે, શું આ વ્યવહારુ છે. નિર્ણયો તથ્યો પર આધારિત હોવા જોઈએ.
બરાબર. અને આ સમજમાંથી જ પેલો તર્કસંગત આશાવાદ આવે છે. સમસ્યાઓ છે અને મોટી છે, પણ એને સમજ્યા વગર ઉકેલી નહીં શકાય. પુસ્તકમાં અમુક વાક્યો તો એવા છે ને કે સીધા મગજમાં ઉતરી જાય. પેલું વાક્ય, આધુનિક ખેતી એ અશ્મિભૂત ઇંધણને ખોરાકમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે, બસ આ એક વાક્ય જ આપણી આખી સમજ બદલી નાખે.
હા, અથવા પેલો વિચાર કે ઊર્જા સંક્રમણને દાયકાઓ નહીં, સદીઓ લાગે છે. આ સાંભળીને થોડી ધીરજ આવે અને સમજાય કે લાંબા ગાળાનું વિચારવું પડશે, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર. અને પેલું ચાર આધારસ્તંભોવાળું, સિમેન્ટ, સ્ટીલ, પ્લાસ્ટિક, એમોનિયા, એમના વગર ચાલે નહીં અને એમના વિકલ્પ શોધવા બહુ અઘરા છે.
અને છેલ્લે એમનો જે મૂળ મંત્ર છે, દુનિયા ખરેખર કેવી રીતે કામ કરે છે તે સમજ્યા વિના આપણે તેને અસરકારક રીતે બદલવાની આશા રાખી શકતા નથી. આ પુસ્તક વાંચ્યા પછી આપણી આસપાસની બધી વસ્તુઓને જોવાની રીત બદલાઈ જાય છે.
આ બધી સમજણનો આપણે રોજિંદા જીવનમાં શું ઉપયોગ કરી શકીએ? શું ફાયદો થાય એ બધું જાણીને?
ઘણા ફાયદા છે. પહેલું તો આપણે વધુ માહિતગાર નાગરિક બની શકીએ. જ્યારે પણ ઉર્જા, પર્યાવરણ કે અર્થતંત્ર વિશે કોઈ દાવો સાંભળીએ ત્યારે આપણે સવાલ પૂછી શકીએ, શું આ શક્ય છે? આટલા મોટા પાયે આના માટે શું શું જોઈશે? બીજું, બિઝનેસ કે રોકાણ કરતા હોઈએ તો કયા ઉદ્યોગો આ મૂળભૂત વસ્તુઓ સાથે જોડાયેલા છે, એમના શું પડકારો છે એ સમજવામાં મદદ મળે.
અને જે લોકો પર્યાવરણની ચિંતા કરે છે એમના માટે?
એમના માટે પણ ખૂબ ઉપયોગી. આ પુસ્તક વધુ વાસ્તવિક પર્યાવરણવાદ તરફ લઈ જાય છે. આપણે આપણી લાઇફસ્ટાઇલ બદલીએ એ સારું છે, પણ સ્મેલ બતાવે છે કે ખરી અસર તો મોટા ઉદ્યોગિક ફેરફારોથી આવશે. સ્ટીલ, સિમેન્ટ, ખાતર, શિપિંગ જેવા ક્ષેત્રોમાં કાર્બન ઘટાડવાથી આપણું ધ્યાન એ મોટા પડકારો તરફ જાય છે અને છેલ્લે આપણને આપણી આસપાસની જે અદ્રશ્ય સિસ્ટમ છે, રસ્તા નીચેનો કોન્ક્રીટ, ખેતરમાં નખાતું ખાતર, પેકિંગનું પ્લાસ્ટિક, એની કદર કરતા શીખવે છે.
આખી ચર્ચા પછી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ. આપણે કેટલી બધી ભૌતિક વસ્તુઓ વાપરીએ છીએ એનો જથ્થો, અબજો ટન, એ કલ્પના બહારનું છે. અને પેલી ખોરાક અને કુદરતી ગેસ વચ્ચેની કડી, એ ખરેખર મને બહુ નવાઈ લાગે.
મારા માટે સૌથી મોટો મુદ્દો એ છે કે સમસ્યાઓનો સામનો કરવા માટે ડર કે ખોખલી આશાઓ કરતા નક્કર આંકડા અને વાસ્તવિકતાની સમજ કેટલી જરૂરી છે. સ્મેલ જે તર્કસંગત આશાવાદની વાત કરે છે કે હા, મુશ્કેલીઓ છે, પણ એને સમજીને ધીરજથી નાના પણ સાચા પગલાં ભરીને આપણે આગળ વધી શકીએ છીએ, એ અભિગમ મને ખૂબ ગમ્યો.
ટૂંકમાં કહીએ તો વેકલાઉ સ્મેલ આપણને યાદ અપાવે છે કે આપણે ભૌતિક દુનિયામાં રહીએ છીએ અને એના નિયમો આપણને લાગુ પડે છે. ભલે ગમે તેટલી ડિજિટલ વાતો કરીએ, આપણો પાયો તો ઉર્જા અને સામગ્રીનો જ છે. અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે આપણને ભાવુકતા નહીં પણ આંકડાકીય સમજ અને હકીકત સ્વીકારવાની હિંમતની જરૂર પડશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.